પ્રવચન નંબર 110 તારીખ 30/1/89 70 મિનિટ સમયસાર ગાથા 13 જયસેન આચાર્યની ટીકા.
પહેલી તારીખ થી 10 તારીખ સુધી આપણો પ્રસંગ છે, એમાં સમયસારની 13 ગાથા લેવાનો ભાવ છે. આપણું જે ચાલતું સમયસાર સોનગઢ થી બહાર કર્યું છે કે અમરચંદ્ર આચાર્ય ટીકા, એમાં 11મી ગાથામાં આચાર્ય ભગવાને એમ ફરમાયું કે શુદ્ધ નહીં ઉતાર છે અને ઉતારને આશ્રયે જીવ સમ્યક દ્રષ્ટિ પામે છે. એટલે ઉતાર્થ એટલે સત્યાર્થ, કે આત્માનું મૂળ સ્વરૂપ. વ્યવહારને બધો અભૂતાર છે અને શુદ્ધ નહીં ઉતાર છે. ઉતાર આશ્રય જીવ સુ દ્રષ્ટિ નિશ્ચય હોય છે, મૂળ ગાથા છે. એમાં એમ કહ્યું વ્યવહાર બધો અભૂતાર છે એટલે સામાન્ય તત્વ જે શુદ્ધાત્મા નાયક તત્વ છે એમાં પ્રમત અપ્રમતના ભેદો નથી. એમાં ચૌકુર સ્થાન માર્ગના સ્થાનની પર્યાયના ભેદો એમાં નથી. એટલે કે આશ્રય કરવા યોગ્ય નથી, એમાં આમ કરવા યોગ્ય નથી. માટે અવતાર છે, અવતાર એટલે એમાં છે નહીં. પરિણામ પરિણામમાં ભલે હો, ઉત્પાદ વય ઉત્પાદ વયમાં ભલે હો, પણ ધ્રુવમાં ઉત્પાદ નથી, સામાન્યમાં વિશેષ નથી. વિશેષ વિશેષમાં ભલે જવો, પણ સામાન્ય તત્વ જે આશ્રયભૂત ઉપાદેય તત્વ છે તેમાં એ નથી. વ્યવહાર સગળો અભૂતાર છે અને શુદ્ધ નહીં ભૂતાર, ભૂતાર્થને આશ્રયે જ જીવ સમ્યક દ્રષ્ટિ પામે છે. જેમ ત્રિકાળી દ્રવ્યની વાત કરી, એટલે કે પર્યાયથી નિરપેક્ષ, એને અમે શુદ્ધાત્મા કહીએ છીએ. પર્યાયથી સાપેક્ષ એ અશુદ્ધાત્મા થાય છે, શુદ્ધાત્મા રહેતો નથી. અશુદ્ધ પર્યાયથી સાપેક્ષ હો કે શુદ્ધ પર્યાયથી સાપેક્ષ, એ શુદ્ધ જીવનું સ્વરૂપ નથી. સાપેક્ષ સમજાણું સહિત પાપ પાત્ર બંધ સહિત આત્મા છે એ પણ આત્માનું ખરું સ્વરૂપ નથી. એ સાપેક્ષ છે કે વ્યવહાર નહીં નો વિષય થઈ જાય છે. સંવત ઇજરાને મોક્ષની પર્યાય એનાથી આત્મા સહિત છે, એ શુદ્ધ જીવનું સ્વરૂપ નથી. એ પરિણામથી રહિત હોવાથી નિરપેક્ષ છે, ને નિરપેક્ષ છે માટે સત્યાર્થ છે. અને એવા આત્માનો લક્ષ્ય કરતા અવશ્ય જીવને સમય દર્શન થાય છે, એ નિયમ કયો, સમજી ગયા? એમાં કોઈ અપવાદ નથી. એમ 11મી ગાથામાં એક ઉદાર આત્માનો આશ્રય લઈને સમય દર્શનની પ્રાપ્તિ થાય છે એમ 11માં કહ્યું. પછી 12મી ગાથામાં એમ કહ્યું કે વ્યવહારને જાણેલો છે, પ્રયોજનવાન છે. 11મી ગાથામાં એ પરિણામના ભેદનો આશ્રય છોડાવવા, પરિણામનું અસ્તિત્વ હોવા છતાં પણ આત્મામાં એ પરિણામ નથી, સામાન્યમાં વિશેષ નથી, એવા અસ્થિ નાસ્તિ અનેકાંત પડે એક અસ્થિની પ્રાપ્તિ થાય છે. અસ્થિ નાસ્તિ વડે એક શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા એ બે ભાવ વડે એક પદાર્થની પ્રાપ્તિ થાય છે. એક જ પદાર્થથી એક જ પદાર્થની પ્રાપ્તિ થતી નથી, પણ બીજાનો એમાં અભાવ છે ત્યારે એક પદાર્થની પ્રાપ્તિ થાય છે. એટલે વ્યવહાર નહીંનો વિષય ભગવાન આત્મામાં નથી. નાસ્તિ છે એવી અસ્થિ છે, નવ તત્વની નાસ્તિ એવી અસ્થિ જીવની છે. જીવ જીવ પણે છે અને નવ પણે નથી, સમજાણું? એમના મને કાન છે. જીવ જીવ પણે છે અને નવ પણે, જીવ નિત્ય છે અને અનિત્ય નથી. જીવ નિત્ય છે એટલું જ નહીં, જીવ નિત્ય છે અને અનિત્ય નથી. ત્યારે એક આત્માની પ્રાપ્તિ થાય. જીવ નિત્ય છે એમાં નિત્યની પ્રાપ્તિ ન થાય. કેમ કે અનિત્યનો પક્ષ છે જીવને, નિત્યાનિત્ય માને છે આત્માનું સ્વરૂપ. પ્રમાણનો પક્ષ છે જીવને અનંતકાળથી. એટલે 11મી ગાથા ઊંચામાં ઊંચી મૂકી જૈન દર્શનનો પ્રાણ નિયમથી સમય દર્શન થાય. હવે 11મી ગાથામાં કહ્યું કે વ્યવહાર અભૂતકાર છે, તો વ્યવહારનો વિષય છે ખરો. તો 12મી ગાથામાં કહ્યું જાણેલો પ્રયોજમાન છે, છે પરિણામ છે, લવ તત્વોના ભેદો છે, વિકાર અવિકાર સમ્યક દર્શન થયા પછી પર્યાયમાં બે ભાગલા પડે છે, વિકાર અવિકાર. સમ્યક દર્શન થવા પહેલા મિથ્યા દર્શનને એકલા વિકારી પરિણામ હોય છે પર્યાયમાં. અહીં તો અનુભવ થયા પછી 12મી ગાથામાં કોઈ કોઈને કોઈ વખતે સવિકલ્પ દશામાં વ્યવહાર જાણેલો પ્રયોજમાન છે, એટલે કે આદરેલો નથી. એટલી વાત એને કરી, 12મી ગાથામાં વ્યવહાર જાણેલો પ્રયોજનમાન છે. પણ એ જે વ્યવહારનો વિષય જે નવ તત્વો છે એનું સ્વરૂપ એમાં ના આવ્યું. 12મી ગાથામાં ભભમ કહી દીધું, એના માટે 13મી ગાથા સ્પેશિયલ લખી આચાર્ય. એમાં એક અપૂરો વાત એને કહી, આવી વાત કોઈ શાસ્ત્રોમાં સ્પષ્ટ નથી. શું કહ્યું? 13મી ગાથામાં સમ્યક દર્શન પ્રગટ થવાનો જ વિષય કયો, પણ એમ કહ્યું કે ભૂતાર્થ નહીંથી નવને જાણે, જાણે તો સમ્યક દર્શન થાય, બાકી એકને જાણે તો સમ્યક દર્શન થાય, અને અહીંયા નવને જાણે તો સમ્યક દર્શન થાય એમ નહીં. ભૂતાર્થ નહીં નવને જાણે તો સમ્યક દર્શન થાય એ વિશેષણ આગળ મૂકી દીધું. એક એક શબ્દની કિંમત હોય છે. ત્યારે થાય સમ્યક દર્શન તો આત્માને આશરે જ, પણ એ નવ તત્વો જે છે એને ભૂતાર્થને એ જાણે તો, ભૂતાર્થ એટલે અભૂતાર્થને એ જાણે તો સમ્યક દર્શન ન થાય. સાપેક્ષ જાણે નવને તો સમ્યક દર્શન થાય. નવને પણ નિરપેક્ષ જાણે, એકને દ્રવ્યને પણ નિરપેક્ષ જાણ અને નવને પણ નિરપેક્ષ જાણ, એનું નામ ભૂતાર્થ એ નવ તત્વને જાણ્યા કહેવામાં આવે છે.
જેમ છે તેમ જાણ, જેમ છે તેમ જાણ,
એ ભૂતાર્થ એ નવ તત્વને. એટલે કે એ જે પરિણામ છે નવ જીવના પરિણામ, નવ સામે અજીવના પરિણામ એ કહે છે 13મી ગાથામાં. પણ જીવના પરિણામ લ્યો તો પણ એ જે પરિણામ છે એ નિરપેક્ષ છે, કર્મથી પણ નિરપેક્ષ અને ભગવાન આત્માથી પણ. રાગ થાય છે તે આત્માથી રાગ થતો નથી અને કર્મના ઉદયથી પણ રાગ થતો નથી. રાગની જે પર્યાય પ્રગટ થાય છે એ નિરપેક્ષ અહેતુક, એને કોઈ હેતુનું કારણ નથી. સત છે પર્યાય, પર્યાય સત નૈસર્ગિક સ્વયં ઉત્પન્ન થાય છે. પર્યાયનો કરતા પર્યાય છે, પર્યાયનો કરતા આત્મા પણ નથી અને પર્યાય દર્શનમાંના ઉદયથી પણ મિથ્યા તો થતું નથી. એમ નવ તત્વને પર્યાયને સત અહેતુક નિરપેક્ષ જાણ, સાપેક્ષની વાત પછી જાણજે, પણ પેલા નિરપેક્ષ જાણ કે આત્માથી સંવનિદ્રાને મુક્ત થતો નથી. પુણપાપ આશ્રવ બનતો આત્માથી થાય જ નહીં એ વાતો દૂર રહો, અને એમ માને કે આત્મા એનો કરતા છે તો એ ચોખ્ખો મિથ્યા દ્રષ્ટિ છે, કોઈને પૂછવાની જરૂર નથી. ચોખ્ખો જાણો કેલો શાસ્ત્રમાં જોઈ કે જો આત્મા રાગનો કરતા છે એમ લખવું હોય તો મિથ્યા દ્રષ્ટિ કાંઈ જરૂર નથી. એ બોલ્યો હતો ને મિથ્યા દ્રષ્ટિ થયો, સમજાણું. એ રાગ આત્માથી તો થતો નથી પણ કર્મના ઉદયથી પણ રાગ થતો નથી. કર્મના ઉદયથી થાય રાગ એમ શાસ્ત્રમાં આવે કે એ સાપેક્ષ છે એમ સમજવું. આત્માથી રાગ વેદનાનો અભાવ હોય ત્યારે રાગને કરે છે એ પણ સાપેક્ષ કથન છે. દ્રવ્યની સાથે રાખવું એ પર્યાય, અને કાં કર્મની સાપેક્ષ રાખવું નિરપેક્ષ જાણ રાગને. આ ભૂતાર્થ નહીં એટલે નિરપેક્ષ, પર્યાય નિરપેક્ષ, પર્યાય પણ નિરપેક્ષ છે. સ્વની પણ અપેક્ષા નથી અને પરની પણ અપેક્ષા સત અહેતુક છે. નિમિત્તના ષટકારકથી પણ નિરપેક્ષ અને ત્રિકાળી દ્રવ્યના નિષ્ક્રિય ષટકારકથી પણ એ ગુણથી રાગ થતો નથી, ગુણીથી થતો નથી અને કર્મથી પણ રાગ થતો અને રાગ થાય છે હકીકત છે. રાગનો સ્વીકાર કરજે, થાય છે, થાય છે ત્યાં સુધી થાય છે એમ જાણજે, ન થાય ત્યાં પ્રશ્ન નથી. વિતરાગ થઈ ગયો પછી તો રાગ થાય છે, પણ રાગ ને આત્માનો આધાર નથી અને કર્મનો પણ આધાર. રાગ પર્યાયને આધારે થાય છે, આધાર આ સંબંધ પર્યાય માલે કરતા કર્મ સંબંધ પણ પર્યાયના ષટકારક પર્યાયમાં છે. કરતા કર્મ કરણ સંપ્રદાન ઉપાદાનને અધિકરણ પર્યાય સત છે એમ જયારે જીવ જાણે છે ત્યારે એની કરતા બુદ્ધિ છૂટી જાય છે, અને પર્યાયને સત જાણતા કરતા બુદ્ધિ છૂટતા અકર્તા એવા જ્ઞાયક ઉપર દ્રષ્ટિ આવી જાય છે. અનુભવ થતા એ પર્યાય સત છે એમ જાણવામાં આવી. એક સતને જાણ્યું બીજા સતને જાણવામાં આવી જાય છે. એકને પણ સત જાણતો નથી, કોઈ સત જાણતો નથી, દ્રવ્યને જાણતો નથી, સત પણ એ પર્યાય પણ જાણતો નથી. એનું નામ ભૂતાર્થ ને એ નવતત્વને જાણ્યા કહેવાય. એ વિષય લેવો છે અહીંયા એટલે થોડુંક ચાલે છે હમણાં બોલે તો કહે છે કે સંવર નિજરા આત્માથી થાય સાપેક્ષ કથન છે, કર્મના અભાવથી થાય સાપેક્ષ કથન છે. ભૂતાર્થને એ સંવર નિજરા કેમ થાય કે પરિણામ શક્તિથી સંવર થાય છે, પરિણામ શક્તિથી નિર્જરા થાય છે, પરિણામ શક્તિથી મોક્ષ થાય છે, શુદ્ધ ક્ષણિક શુદ્ધ ઉપાદાનથી સંવર નિજરાને મોક્ષ થાય છે. એનું નામ નૈમિતિક ન લેવું પહેલા, પહેલા ઉપાદાનથી ઉપરો. ઉપાદાન હોય હંમેશા નિરપેક્ષ જ હોય, નૈમિતિક કયો તો સાપેક્ષ થઈ જશે. પછી સાપેક્ષ લે, નિરપેક્ષ જાણીને તું સાપેક્ષનું જ્ઞાન કર. કે કર્મના ઉદયથી રાગ થાય છે, કર્મના અભાવથી અનુદયથી સંવનિરા મુક્ત થાય છે, કોઈ વાંધો નથી. નિરપેક્ષ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ, સાપેક્ષ દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ. હા, નિરપેક્ષ દ્રષ્ટિ થયા પછી, અનુભવ થયા પછી સાપેક્ષની દ્રષ્ટિ નથી રહેતી, પણ સાપેક્ષનો જ્ઞાતા થઈ જાય છે, વ્યવહારનો જ્ઞાતા થઈ જાય છે. પછી બધું કયો તમે કે જ્ઞાન ક્રિયા આત્માની છે તો આત્મા કરે છે એમ કયો તો કાંઈ વાંધો નથી. કર્મના અભાવથી સંવરની જરા મુક્ત થાય કાંઈ વાંધો સાપેક્ષ, પણ નિરપેક્ષ વિના સાપેક્ષની બુદ્ધિ મિથ્યા બુદ્ધિ છે, કરતા બુદ્ધિ થાય છે. વ્યાપી વ્યાપક ભાવે તો કરતા નથી, પણ ઉપચારથી કરતા નથી આત્મા. 20 વર્ષ પહેલા, 22 વર્ષ થયા છે, ટોટલ સ્મારકનું ઉદઘાટન હતું, ગુરુદેવ પધાર્યા હતા અને ત્યાં પ્રતિષ્ઠા હતી મંદિરની, મોટો પંડાલ, એક માણસે 16 લાખ રૂપિયા ખર્ચ્યા 25 વર્ષ પહેલા, એ વખતના જમાના ગોદી કાઢી ગયું. જયારે વ્યાખ્યાનમાં ગુરુદેવ ધૂળ ચડે ને એકવાર એને એવી વાત કરી કે નિર્મળ પર્યાયનો કરતા ઉપચારથી પણ આત્મા નથી. અરે અનુપચારે નિશ્ચયે તો કરતા નથી, પણ વ્યવહારે કરતા નથી, ઉપચારથી કરતા નથી એટલે
વ્યવહારે.
એવી ધૂળ ચડી ગઈ અને મને પણ એવી ધૂળ ચડી વખતે અમૃત વચન નીકળ્યું છે સાંભળીને. હું ગુરુદેવ પાસે ત્યાં ઉતારો હતો અહીંયા પ્રમોદ બતાવવા જાઉં નક્કી થયું. જો વીસ પચીસ માણસ બેઠા સમજી ગયા, એ બેઠા હતા એને બધાના ચહેરા જોયા. મેં કહું આમાં અત્યારે આ વાત કરવા જેવી નથી, આ પ્રમોદ ન જાહેર કર્યો મેં ગુરુદેવ, અહીંયા રહી ગયો પ્રમોદ, ઉપચારથી કરતા નથી. હા, ઉપચારથી કરતા જે વાત આવશે શાસ્ત્રમાં, એ ઉપચારથી કરતા છે એ સાપેક્ષ કથન થઈ ગયું. શું કહ્યું સમજાય છે? સમ્યક દર્શન એનો કરતા ઉપચાર માત્રથી આત્મા છે એમ કલર ટીકામાં કહ્યું છે. કહ્યું છે એ વાત સાચી છે, પણ નિરપેક્ષ કથન છે કે સાપેક્ષ કથન છે? આત્માથી પર્યાય થઈ સાપેક્ષ કથન થઈ, પર્યાયથી પર્યાય થાય નિરપેક્ષ કથન. હા, એ તેરમી ગાથામાં પર્યાયને પણ નિરપેક્ષ જાહેર કરે છે કુનકુદાચાર્ય ભગવાન. ભૂતાર્થને એ નવને જાણ, હવે એ તો વ્યવહારનીનો વિષય છે, નવ તો વ્યવહારનો વિષય છે. એને ભૂતાર્થને કેમ જાણવી? કે નિરપેક્ષ જાણ એનું નામ ભૂતાર્થ છે. એ પર્યાય આનાથી આ થાય ને આનાથી આ થાય, રેવા દે રેવા દે, સૂક્ષ્મ શલ્ય અગિયાર અંગ ભણી ગયો, આવી કોઈને કોઈ સૂક્ષ્મ ભૂલ રહી જાય છે. કોણ ના પાડે? આત્મા સમ્યક દર્શન આત્માથી થાય છે, આત્માની આને કરતા કર્મ સંબંધ છે, વ્યાપ્યાપક સંબંધ છે. એક દ્રવ્યમાં બધું હોય, બધું આવશે સાપેક્ષ કથન. આ કથનની પદ્ધતિ સાપેક્ષ છે, પણ એનું વાક્ય નિરપેક્ષ છે. આત્મા જ્ઞાનમય છે, તેથી જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી. માટે આત્મા કરતા અને જ્ઞાન એનું આત્માનું કર્મ છે, પર્યાયનું કર્મ કેવું? કથન પદ્ધતિ સાપેક્ષ છે, પણ એનું વાક્ય નિરપેક્ષ કાઢે તો કામ થઈ જાય. નહીતર એ પર્યાય નિર્મળ પર્યાય પરાધીન થઈ ગયા. આનાથી શું? આ સાપેક્ષ કથન છે. હા, નિરપેક્ષ કથન પછી સાપેક્ષનું જ્ઞાન તોય વ્યવહાર છે, પણ નિશ્ચયને છોડીને નિરપેક્ષને છોડીને સાપેક્ષનું સિદ્ધાંત થઈ ગયું. સાપેક્ષ બુદ્ધિ મિથ્યા દ્રષ્ટિ છે, દ્રષ્ટિ ખોટી છે. એના માટે થઈને અગિયારમી ગાથામાં દ્રવ્યોનો આશ્રય લેતા સમય દર્શન છે. અહીંયા નવને જાણે, નવને માને એમ નથી કહ્યું, કેમ કે શ્રદ્ધાનો વિષય નથી. પર્યાય છે, સત છે, જ્ઞાનનો વિષય છે, જ્ઞાનનું જ્ઞેય છે, ધ્યાનનું ધ્યેય નથી. ધ્યાન રાખજો, એ તો કહેવાય ગયું અગિયારમી ગાથામાં. હવે આ જ્ઞેયની વાત ચાલે છે. પર્યાયને આશ્રય સમય દર્શન થાય અમારો કહેવાનો આશય નથી. અમે કહીએ છીએ કે તું નવ તત્વને ભૂતાર્થને જાણ કહ્યું છે, પણ એમ જાણવાનું ફળ સમય દર્શન છે. નિરપેક્ષ જાણે પર્યાયને તો કરતા બુદ્ધિ છૂટી જાય છે. પર્યાય સત હેતુ છે. હા, પર્યાયના ષટકારકથી પર્યાય થાય છે. એને આત્માની અપેક્ષા નથી, એને પરની અપેક્ષા. પણ આત્માની અપેક્ષા લ્યો તો સાપેક્ષ કથન થયું, પરનો સદભાવ અભાવ લ્યો નવમાં તો પણ. હા, સોને સ્વપણે રાખો, પરને પરપણે રાખો, અને પર્યાયને સદપણે જાણો. સોને સ્વપણે રાખો, પરને પરપણે જાણો, અને પર્યાયને સદપણે રાખો તો કામ
અક્ષરક્ષર બોલ્યો બોલ્યા છે. અમારે વાંચવામાં અક્ષરક્ષર આવે છે, એ તમે બોલો છો. તમે વાંચ્યું નથી અને તમે બોલો છો.
હા, વાંચ્યું નથી
પણ અક્ષરક્ષર છે. એક સતમાં ત્રણ સત ગુણદેવ છે, ઉત્પાદ સત, વ્યય સત ને ધ્રુવ સત,
ત્રણેય સત,
ત્રણેય સત.
કોઈ કોઈને આધારે નહીં. આ ધ્રુવને આધારે ઉત્પાદ નથી, ઉત્પાદને આધારે વ્યય નથી, વ્યયને આધારે ઉત્પાદ નથી. એનો સગાળ જન્મક્ષણ છે.
ગુરુજીને પૂછ્યું સાહેબ એક સતમાં સરળ સત તો કે હા, એક સતમાં સરળ સત.
ભૂતાર્થને નવને સતપણે જાણ તો સમય દર્શન છે. હવે એ જે ભૂતાર્થને નવને જાણવાનું કહ્યું, તો અભૂતાર્થ ને નવ તત્વ પણ છે. અભૂતાર્થ ને નવ તત્વ છે એટલે સાપેક્ષથી જો અભૂતાર્થ ને તો નવ તત્વ છે. આત્મા જ પરિણમે છે, આત્મા જ કરતા છે, અથવા કર્મથી જ થાય છે એવા વ્યવહારના કથનની પદ્ધતિના પ્રકાર પણ છે. તેથી હવે એને અભૂતાર્થને જે નવ તત્વને જાણે છે અને નવ તત્વને જાણવા માનવામાં ઉડાડે છે એને સમ્યક દર્શન થતું નથી. ને અભૂતાર્થ નહીં નવ તત્વને જો સમ્યક દર્શનનો વિષય બનાવે તો પણ સમ્યક દર્શન થતું, અને નવ તત્વને સર્વથા ઉડાડી દે તો પણ શુદ્ધાત્માની ઉપલબ્ધિ થતી નથી. એના માટે એક દ્રષ્ટાંત આવે છે પંચાધ્યાયમાં, છે દ્રષ્ટાંત કે સુવર્ણ પાષાણમાંથી સુવર્ણ નીકળે છે. સુવર્ણ પાષાણ થાય છે, ખાણમાંથી નીકળે ને એ સોનાના રચકણ એની આરે મળેલા હોય છે, પથ્થરની આરે પછી શોધે તો એમાંથી કાઢે. તો હવે સુવર્ણ પથ્થર હાથમાં એવો પાણો પથ્થર જેમાં સુવર્ણની કણો છે ખરી, તો હું પૂછું છું કે સુવર્ણ પથ્થર છે તે હેય છે કે ઉપાધિ છે? સુવર્ણનો પથ્થર છે એ હેય છે કે ઉપાધિ?
ઉપાધિ છે, જ્યાં સુધી આણામાંથી સોનું કાઢવામાં નથી આવતું
ત્યાં સુધી ઉપાધિ છે. બોલો, હેય છે કે ઉપાધિ છે?
પથ્થર હેય છે, સુવર્ણ ઉપાધિ છે.
મેં પૂછ્યું છે એટલું જ કે સુવર્ણ પથ્થર મેં સોનાને ભેગલા નથી પાડ્યા, મેં પૂછ્યું કે સુવર્ણ નામનો પથ્થર એ છે કે ઉપાધિ? અંધપાષાણ છે એ ઉપાધિ છે કે નહીં? અંધપાષાણ ખાલી પ્રાણો, આ પથ્થર જે છે એ છે કે ઉપાધિ? હે નથી ઉપાધિ, પણ પ્રાણો તો પ્રાણો કહેવા તો સોનું, પણ જેમાં સોનું રહેલું છે એ છે કે ઉપાધિ? કે હે પણ નથી ને ઉપાધિ પણ એક નહીં છે, એ વિષય અત્યારે આવવાનો છે એટલે લઉં છો. એ પદ્ધતિ નથી, અભેદ ઉપચારથી નવ તત્વને સમ્યક દર્શનનો હેતુ કયો છે એ લેવું છે. એટલા માટે જો ઉપાદે છે તો એમાં પથ્થર ઉપાદે આવી જશે, અને હે કેસો તો સોનું એમાંથી વ્યુ જશે, હે પણ નથી ને ઉપાદે પણ નથી લે છે, એમાંથી સોનું હે છે ને પથ્થર પથ્થર એ છે ને સોનું ઉપાદે છે એમ. હવે મુસંબી, મુસંબી હે છે કે ઉપાદે? એ ઉપાદે નથી તો શું છે? જ્ઞેય છે, જ્ઞેય છે, શબ્દો જે જ્ઞેય છે એમ ને ચાલે, એ જ્ઞેયમાં હે ઉપાદે સમાયેલું છે. બે અંશ જ્ઞેયમાં પાસે બે અંશ છે. જ્ઞેય પદાર્થ ની સિદ્ધિ કરે છે, નહીં થી પ્રયોજન ની સિદ્ધિ. મુસમી લીધી, હવે એમાં રસ છે એ ઉપાધિ, અને બાકીના બી ને છોટા ને છાલા એ છે. એટલે મુસંબીને જો તમે ઉપાધિ માનશો તો પેટમાં દુખશે, અને હે કેશો તેમાંથી રસ ની હાથમાં આવે તો છોડી દેશો. મુસંબી તો હોય, મુસંબી તો હોય, અને મોંઘી મુસંબી લેવા ને હે નાખી દે, ફેંકી દો, ન ફેંકાય, ત્યારે પૈસા પૂરા આપ્યા છે 2 રૂપિયા, સમજી ગયા? તો આખી મુસંબી ઉપાધિ નથી તો પેટમાં દુખશે. એ જ્ઞેય છે એમાં હે ને ઉપાધિ છુપાયેલું છે. એમ પરિણામી દ્રવ્યમાં હે ને ઉપાધિ છે, પરિણામી દ્રવ્ય જ્ઞેય છે. પરિણામી દ્રવ્ય નવ તત્વ રૂપે પરણમેલો આત્મા અભેદ ઉપચારથી સમ્યક દર્શનનો હેતુ કયો? પરિણામી દ્રવ્ય, પરિણામી માં તો જીવ તત્વ આવી ગયું સામાન્ય ને વિશેષ પણ આવી ગયું. પરિણામીમાં બે અંશ છે, પરિણામી છે જ્ઞેય છે, અને અપરિણામી ઉપાદે ને પરિણામ હે છે, એમાં ને એમાં છે બધું. ઉત્પાદે જરૂર તમ સત જ્ઞેય છે, એ પણ નથી ને. જો એ કહેશો તો ધ્રુવ યો જાતે ભેગો એમાં, અને ઉપાધેય કરશો તો પર્યાય ભેગો આવી જશે કચરો. ઉત્પાદે ધ્રુવતમ સત જ્ઞેય છે, એ પણ નથી ને ઉપાદે પણ નથી. એ સમ્યક દર્શનનો વિષય નથી કે ભાઈ ફેંકી દેવા જેવી ચીજ પણ. હા, જ્ઞેય સિદ્ધ કરી અને એમાંથી હે ને ઉપાદે, આમાં કાર્ય સિદ્ધિ થાય. સમજી ગયા? મુસંગી તો લેવી બજારમાંથી, સમજી ગયા? હવે એ મુસંબીને બદલે 2 રૂપિયાની એક મુસંબી, એને બદલે લાકડાની મુસંબી વેચાતી હોય બાજુમાં અને આઠાણાની મળતી હોય તો લ્યો તો એમાંથી. શું છે એ? હે છે, ઉપાધે છે કે જ્ઞેય છે? લાકડાની જ્ઞેયમાંથી ગયું, સમજાય છે? કઈ
જ્ઞેયમાં તો નહીં પડે, આમાં ક્યાં નહીં પડવાના હતા.
બે દ્રષ્ટાંત આપ્યા, અંધ પાષાણ તો એ જ્ઞેય ઉપાધિ કઈ છે નહીં, તો એમાં તે સોનું છે જ નહીં. સુવર્ણ પાષાણમાં સોનું છે માટે જ્ઞેય છે, એને શોધે તો ઉપાધિ તત્વ ગ્રહણ કરવો અને બાકીનો કચરો ફેંકી દેવો. સમજી ગયા? એમ મુસુમેનદાર એમ. હવે અહીંયા જયસેનાચાર્ય ભગવાનની ટીકા છે, એમાં અભેદ ઉપચારથી નવ તત્વને આત્માથી અભેદ ઉપચાર અભેદ થતો નથી, નવથી પર્યાયથી દ્રવ્ય અભેદ થઈ જાય તો પર્યાયના નાશે શિવ નાશ થાય. પણ એ પર્યાય પરિણત જે આત્મા દ્રવ્ય છે એ દ્રવ્ય જ પરણમે છે, એ ક્વચિત સહજ જ્ઞાન રૂપે પરણમે છે મોક્ષ રૂપે, ક્વચિત સાધક રૂપે પરણમે છે, અને ક્વચિત અશુદ્ધ પર્યાય રૂપે પણ પરણમે છે. એ અભેદ ઉપચાર અહીંયા છે ને, એ અહીંયા કહ્યું છે. પણ આ બધાથી સહિત હોવા છતાં પણ જે બધાથી રહિત છે આ તે આત્માને સકલ અર્થની સિદ્ધિ માટે હું ભાવું છું. પર્યાયથી સહિત છે, સર્વથા રહિત છે, સર્વથા નહીં જ્ઞાતવાદની સ્થિતિ થશે. જ્ઞાતવાદમાં અટકશે તો કામ નહીં. આ જ્ઞાતવાદનું શરણ લઈ અને પછી જ્ઞાતવાદી જ્ઞેય છે, જ્ઞાતવાદી વસ્તુ નિત્ય નિત્ય છે, બરાબર છે, એક અનેક છે, બરાબર છે. શું એક અનેક નિત્ય નિત્ય? જ્ઞાતવાદ પ્રમાણ જ્ઞાન, પ્રમાણ જ્ઞાનના વિષયમાંથી નહીં કાઢવી જોઈએ, નિશ્ચય નહીં. સમજી ગયા? પ્રમાણ જ્ઞાનના વિષયમાં હેને ઉપાધિ છુપાયેલું છે. પ્રમાણ જ્ઞાન પોતે હે નથી, પ્રમાણ જ્ઞાનનો વિષય હે નથી, ઉપાધિ પણ નથી, જ્ઞેય છે. એમાંથી કાઢવું જોઈએ ધ્યેય. એ ધ્યેય કાઢતા પર્યાય થઈ જાય, ધ્યેય કાઢતા પર્યાય એ કરવી ન પડે. પર્યાય મતલબ છૂટી જાય ને, દ્રવ્યો લાગ અનુભૂતિ થઈ જાય ને અનુભૂતિનું જ્ઞાન પણ રહી જાય, અનુભૂતિનું જ્ઞાન પણ રહી જાય નહીં. ચાલો હવે ગાથા લઈ જીવનભાઈ, આ મોટો દરિયો છે એને શાંતિથી ધીરજથી ગંભીરથી વિચારવા જેવું છે, ઉતાવળ કરવા જેવી નથી. આમાં આવેશનું કામ છે, સમજી ગયા? આવેશ શાંતિથી તેરમી ગાથાનો ઉપર છે હિન્દી 13મી ગાથા જે શરૂ થવાની છે કુંકુમ ભગવાનની, એની ઉપર થોડી લીટી છે, 5-6 લીટી, એ વાંચું છું. ઉર્વહી ગુણ गुणी में अभेद रूप जो निश्चय नहीं है उससे शुद्धात्मा का स्वरूप कहा जाता है। इस प्रकार एक उत्थानिका हुई, अथवा हव्याति, अथवा जीवादि नव पदार्थ, जीव जीवादि नव पदार्थ जब भूतार्थ नहीं से जाने जाते हैं तब ये ही जब ये ही भूतार्थ नहीं से नव ने जाने त्यारे तेज ये ही अभेद उपचार नहीं से सम्यक के विषय होते होने के कारण व्यवहार सम्यक के निमित्त होते हैं। जो नव तत्व माथी भूतार्थ नहीं आत्मा ने काढ़े अनुभव करे सम्यक दर्शन थाय तो अभेद उपचार थी नव ने निमित्त कहेवामां आवे छे। पर जो एने ज उपादेय माने तो शुद्धात्मा हाथ में आवतो नथी, परिणामी द्रव्य उपादेय नथी। परिणामी द्रव्यमां अपरिणामी छे उपादेय छे अने ए परिणाम पण निरपेक्ष जाण, अपरिणामी ने पण निरपेक्ष अने परिणाम ने पण निरपेक्ष, परिणामी सापेक्ष छे। परिणामी तो शुं कह्युं, परिणामी आत्मा तो सापेक्ष छे। द्रव्य पर्यायनो जोड़कू तेने आत्मा कहेवामां आवे छे, परस्पर सापेक्ष छे। द्रव्य विना पर्याय नहीं, पर्याय विना कि परिणामी द्रव्य से सापेक्ष थी गयुं। अपरिणामी ते निरपेक्ष अने परिणाम कोण
निरपेक्ष,
बस अनुभव थई जाय। अनुभव थता पछी सापेक्ष ज्ञान पण थई जाय छे। निश्चयपूर्वक व्यवहारनुं ज्ञान थाय थाय ने आय एमां कोई प्रश्न ज नथी। व्यवहारनुं ज्ञान करवामां पुरुषार्थ नथी, निश्चयनुं ज्ञान करवामां पुरुषार्थ छे। બોલું તો સહજ થઈ જાય છે, ગુણી કમાવામાં મહેનત, પછી વ્યાજ તો આવ્યા જ કરે ધીરુભાઈ, હે વ્યાજ તો તમારે ઘેર બેઠા આપે બેંકવાળા, વ્યાજ માટે કઈ મહેનત પડે કોઈને, મૂડી કમાવી ગઈ એમ એક વખત શુદ્ધાત્માની દ્રષ્ટિમાં લીધો પછી વ્યાજ આનંદ આવ્યા જ કરે છે। આનંદની પ્રાપ્તિ માટે એને પુરુષાર્થ કરવો પડતો નથી। આ આનંદનો અનુભવ થાય ને પછી વધે ને આનંદ, એ વ્યાજ છે, આનંદ મૂર્તિ તે મૂડી છે દ્રષ્ટિમાં આવ્યો આનંદ મૂર્તિ આત્મા, પછી તો સહેજે એને આનંદ આવ્યા જ કરે છે। એ કે છે જો ફરીથી
નિરપેક્ષ તે મૂડી છે અને સાપેક્ષ તે વ્યાજ છે,
વ્યવહાર છે વ્યાજ છે બા, પછી નિરપેક્ષ પૂર્વક સાપેક્ષ હોય હોય ને હોય જ, મૂડી હોય તો વ્યાજ હોય હોય ને હોય જ, દ્રવ્યના જ્ઞાન સાથે પર્યાયનું જ્ઞાન હોય હોય ને હોય જ। અહીંયા પરિણામી વાત કરે પેલા, અભેદ ઉપચારથી જે નવ તત્વ છે એ સમ્યક દર્શનનો હેતુ છે એને વ્યવહાર કયો, સમજી ગયા? પણ ક્યારે કે નવ માંથી એકને કાઢે તો અથવા જીવાદી નવ પદાર્થ જબ ભૂતાર્થ નહીં છે જાણે જાતે ભૂતાર્થ નહીં તો જાણ્યા ભેદનાનો અભાવ છે ત્યાં સુધી આત્મા રાગને કરે છે અને ભેદનાનો સદભાવ થાય ત્યારે આત્મા વિતરાગ ભાવને કરે છે। એ અભૂતાર્થ નહીંનું કથન છે, કરે કોણ જાણે કે કરે, નિરપેક્ષ જાણે કે સાપેક્ષ, કોક વિરલા પામે છે એનું કારણ કે સાપેક્ષમાં અટકી ગયા, અનંતકાળ ગયો દ્રવ્યલિંગી મુનિ થયો ત્યારે સાપેક્ષ સુધી આવ્યો, નિરપેક્ષ સુધી ના આવ્યો, અને નિરપેક્ષ સુધી આવવાની તૈયારી જ્યાં હોય ત્યાં સાપેક્ષની બુદ્ધિવાળો એને મળ્યો, અરે નિરપેક્ષ એકાંત થઈ જશે કે વસ્તુ સાપેક્ષ છે, વિચારો માંડ છે ક્યાં આવ્યો તો એની યોગ્યતા નોનું કહેવું ને તો કોઈનો વાંક નથી, એકાંત થઈ જશે, સમજી ગયા? પાકો હોય તો સમય કે એકાંત થઈ જશે કહી દઈએ, પાકો હોય તો કહી દઈએ, કાચો પાકો હોય તો વાત લપટી જાય, જીવોને સાપેક્ષમાં એકાંતની દુર્ગંધ આવે છે, નિરપેક્ષમાં નિરપેક્ષમાં એકાંતની દુર્ગંધ આવે છે, પણ એકાંતમાં સુગંધ ભરેલી છે, સમ્યક એકાંત થઈ જાય છે. નિરપેક્ષ તત્વ છે, દ્રવ્ય સત, ગુણ સત ને પર્યાય સત એમ પ્રવચન સ્થાનની 107 ગાથામાં લખ્યું છે. દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત, પછી ઉત્પાદ સત, વ્યય સત ને ધ્રુવ સત છે. એ ત્રણેય સત પરસ્પર નિરપેક્ષ પણ છે ને સાપેક્ષ પણ છે, પણ સાપેક્ષને છોડીને હવે નિરપેક્ષમાં આવી જા પછી સાપેક્ષનું યથાર્થ જ્ઞાન થશે થશે ને મૂંઝાવાની જરૂર. સમય કે કાંત પૂર્વક જ અને કાંત નું જ્ઞાન અથવા જીવાદો નવ પદાર્થ જે ભૂતાર્થ નહીં છે જાણે જાતે રહી, ભૂતાર્થ નહીં થી નવને જાણ, આનાથી આ ને આનાથી આ એ અભૂતાર્થ થઈ ગયું. આત્માથી મોક્ષ થાય છે કે ના આત્માનો મોક્ષ કદી થતો, મોક્ષ સમજાય છે. નિરપેક્ષ તો કહી દીધો એને, દ્રવ્યને તો નિરપેક્ષ કહ્યું પણ પર્યાયને નિરપેક્ષ કહી દીધો એને. એકને નિરપેક્ષ જોતા બીજું નિરપેક્ષ ખ્યાલ આવી જાય છે, એકને સાપેક્ષ જોતા બે પરસ્પર સાપેક્ષ દેખાય છે. મુખ્યા તો જીવાદીનો પદાર્થ જો ભૂતાર્થ બેસે જાણે જાતે, આ જે ત્રીજું નામ છે આચાર્ય મહારાજનું યથાર્થ છે. ભૂતાર્થ નહીં થી નવ તત્વને જાણ ત્યારે સમજશું અભૂતાર્થ નહીં થી તો જાણ્યું અનંત વાર દ્રવિલિંગી મુનિ થયો ત્યારે. અભૂતાર્થ નહીં થી જાણ્યું એટલે વ્યવહાર નહીં થી નવને જાણ્યા. આનાથી આ ને આનાથી આ, આનાથી આ નહીં ને આનાથી આ નહીં એમ સતને જાણ્યું. અથવા આદિવાદી નો પદાર્થ જે ભૂતાર્થ ને છે જાણે જાતે હે તબ વેહી, જયારે ભૂતાર્થ ને નવ તત્વ ને સતને જાણ્યા, સત નિરપેક્ષ અહેતુક છે, સત હોય હંમેશા અહેતુક ને નિરપેક્ષ જ હોય, સાપેક્ષ ન હોય, સાપેક્ષ થી જો તો સત રહેતું નથી. સત તો સત રહેશે પણ તમારી દ્રષ્ટિ અસત થઈ જશે, સત તો સત રહેવાનું છે. આત્મા રાગને કરે છે એમ તમે માનશો તો રાગનો આત્મા કરતા તો બનવાનો નથી, કેમ કે અર્થ કરતા પણ છોડે છે નહીં, પણ તમારી દ્રષ્ટિ બુદ્ધિ બગડી જશે, તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. રાગ રાગથી થાય છે, આત્માથી થતો વિતરાગ ભાવ તો થાય કે નહીં, કે વિતરાગ ભાવથી થાય, આત્માથી. આત્મા ઉપાદાન કરતા છે કે નિમિત્ત કરતા? ઉપાદાન કરતા એ નથી ને નિમિત્ત કરતા પણ નથી. ઉપાદાન કરતા કોણ? વિતરાગ ભાવ નો એક સમયની પર્યાય ક્ષણિક શુદ્ધ ઉપાદાન તેનો કરતા તેનો કર્મ છે. પછી શું કે નિમિત્ત કરતા કોણ? કર્મનો અભાવ, એ વ્યવહાર થઈ ગયો નિશ્ચયપૂર્વક. ઉપાદાન છે એ નિરપેક્ષ છે, અને કર્મના અભાવ થઈ જવો તો નૈમિત્તિક તો સાપેક્ષ થઈ ગયો. વિતરાગ ભાવ હો, વિતરાગ ભાવ થાય ત્યારે કર્મનો ભાવ જ હોય ને, એનાથી જો તો નૈમિત્તિક છે, અને કર્મથી નિરપેક્ષ જો તો ઉપાદાન છે, ક્ષણિક ઉપાદાન. ક્ષણિક ઉપાદાનથી જો તો સત હેતુ દેખાય છે, નિમિત્ત સાપેક્ષ છે, નૈમિત્તિક દેખાય છે. નવે તત્વ નૈમિત્તિક છે નિમિત્ત સાપેક્ષથી, અને નવે તત્વ ઉપાદાન છે નિમિત્તની અપેક્ષા. પરની તો અપેક્ષા નથી પણ શુદ્ધાત્માની અપેક્ષા એને
નથી.
બસ નિરપેક્ષ અને સાપેક્ષ એ વસ્તુનો બરાબર જેમ છે તેમ આગમથી યુક્તિથી અનુમાનથી અનુભવથી સિદ્ધ કરવું. હવે કહે છે કે નવ તત્વમાંથી જે શુદ્ધાત્મા કાયદો અનુભવ થયો ત્યારે અભેદ ઉપચારથી જીવાદી નવ તત્વને નિમિત્ત કહેવાય, પણ જો એમાંથી શુદ્ધાત્મા કાઢે નહીં તો એને નિમિત્ત પણ કહેવાય. સુવર્ણ પાષાણમાંથી સોનું કાઢે ત્યારે સુવર્ણ પાષાણને નિમિત્ત કહેવાય, ને સોનું ન કાઢે તો. રસ કાઢે તો મુસમ્મીને જ્ઞેય કહેવાય, અને મુસમ્મી પડી પડી ખલાસ થઈ જાય તો એને જ્ઞેય પણ. બગડી જાય પછી ફેંકી દેવી પડે. આવી મોંઘી મુસમ્મી જલ્દી આવે તાજી રસ કાઢીને પીડ્યો કે છે એમ ચૈતન્ય રસ આત્મામાં પીડ્યો છે એ નિરપેક્ષ થઈ ગયો. હા ભૂતાર્થને છે જાણે જાતે હોય તબ યહી અભેદ ઉપચાર છે સમ્યક કે વિષય હોને કે કારણ વ્યવહાર સમ્યક કે નિમિત્ત હોતે હોય. એ વ્યવહાર સમ્યકનું નિમિત્ત કહ્યું, નિશ્ચય સમ્યકનું નિમિત્ત તો આત્મા છે. નિશ્ચય સમ્યક દર્શનનું નિમિત્ત કારણ તો શુદ્ધ આત્મા છે એના આશરે થઈને, પણ ત્યારે એને વ્યવહારે નવ તત્વને નિમિત્ત કહેવામાં આવે છે. જીવાદી નવ પદાર્થ ભૂતાર્થ ને છે જાણે જાતે હોય તબ યહી એ નવે અભેદ ઉપચાર ને છે સમ્યક કે વિષય હોને કે કારણ વ્યવહાર સમ્યક કે નિમિત્ત હોતે હોય. આ નવ પદાર્થ નું શ્રદ્ધાન વ્યવહાર સમ્યક દર્શન છે, શુદ્ધાત્માનું શ્રદ્ધાન એ નિશ્ચય સમ્યક દર્શન છે. નિશ્ચય સમ્યક દર્શન થયા પછી નવ તત્વના ભેદોને અભેદ ઉપચારથી એને નિમિત્ત પણ કહેવામાં આવે છે. કેમ કે એમાં આત્મા છુપાયેલો છે, નવ માંથી કાઢ્યો છે, નવ થી બહાર નથી શુદ્ધાત્મા. હા પણ પેલાય પણ પછી પણ ને પેલાય પણ એને નવ તત્વનું સ્વરૂપ તો સમજવું પડશે. હા હા પ્રત્યાધાય કરતા કહે છે કે અંધકારમાંથી નીકળે પછી એને પ્રકાશનું જ્ઞાન સાધુ થાય. એ બહુતાર્થ ને નવ તત્વને જાણવા જોઈએ. એકદમ ઉડાડીને નવ તત્વને તો કામ ના આવે. પેલા સાપેક્ષથી સમજ અને પછી એમાંથી નિરપેક્ષ કાઢ. દૂધમાં ઘી છે, ઘીનું નિમિત્ત દૂધ છે, પાણી નિમિત્ત નથી. એમ નવ તત્વો જે છે એમાંથી શુદ્ધાત્મા કાઢ્યો, અનુભવ થયો તો એને નિમિત્ત કહેવામાં, અભેદ ઉપચારથી નિમિત્ત કહેવાય. એમ સમ્યક દર્શન થયા પછી દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત કહેવાય, પણ એના લક્ષ્ય સમ્યક દર્શન ન થાય. નવના લક્ષ્ય સમ્યક દર્શન ન થાય. નવ સાપેક્ષના લક્ષ્ય નહીં અને નવ નિરપેક્ષનું લક્ષ્ય કરે તો સમ્યક દર્શન થાય તો પર્યાય છે. એ સત્વ રાત્રિ કાળી સત્ય પકડી લે. પર્યાયના લક્ષ્ય સમ્યક દર્શન થાય એ તો આખો જ્ઞાન તૂટી જાય. પણ પર્યાય જે સત જાણે છે એની એ પોતે અકર્તા છું એમ જાણવામાં આવે. કરતા બધું છૂટી જાય, કરતા બધી છૂટે તો સીધો અકર્તા એવો જ્ઞાયક પર દર્શી જાય છે. અનુભવ થાય છે ત્રિકાળી દ્રવ્યને સત જાણ્યું, પર્યાયનું કારણ હું નહીં એમ જાણ્યું. કારણ જાણે તો સાપેક્ષ થઈ જાય, કરતા એની ને કારણ પણ નથી. કોઈનું કાર્ય નથી ને કોઈનું કારણ પણ નથી. દુઃખનું કારણ નથી એમ સુખનું કારણ પણ આત્મા નથી. કારણ કાર્ય પર્યાયનું પર્યાયમાં છે. આ વાત ખટકે છે જગતને. આ હા ખટક કાઢીને પર્યાય સત હેતુ એના સટકારથી થાય છે. ક્ષણિક ઉપાદાન છે. આચાર્ય ભગવાને તો સમયસારમાં એમ કહ્યું કે જ્યાં જ્યાં ઉપાદાનની વાત આવે ત્યાં ત્યાં બે પ્રકારના ઉપાદાન છે, ક્ષણિક શુદ્ધ ઉપાદાન અને ક્ષણિક અશુદ્ધ ઉપાદાન. એમ સર્વત્ર તારે સમજવું. ત્રિકાળી ઉપાદાન તો શુદ્ધ છે, એનો તો કોઈ પ્રશ્ન નથી. નવ તત્વના બે ભેદ, ક્ષણિક શુદ્ધ ઉપાદાન અને ક્ષણિક અશુદ્ધ ઉપાદાન. નવ તત્વમાં છુપાયેલો આત્મ તો ત્રિકાળ ઉપાદાન છે, એ તો દ્રવ્ય સામાન્ય છે. આ તો નવ વિશેષો છે. નવ વિશેષના બે ભેદ, નવમાં વિશેષમાં પુણ્ય પાપ આશરો બંધ અશુદ્ધ ઉપાદાન છે, નૈમિતિક નથી. અને સોમનિજ્ઞાન અને મોક્ષ ક્ષણિક શુદ્ધ ઉપાદાન છે. નૈમિતિક હોય તો પરાધીન થઈ જાય છે અને ક્ષણિક ઉપાદાન તો સ્વાધીન છે. પર્યાય
આ નવી નવું વિશેષ આજે નવું વિશેષ
વિશેષો છે પર્યાય છે પર્યાય એમાં જીવ સામાન્ય રહેલો છે જીવ પેલો છે ને એ દસ પ્રકારના પ્રાણથી જીવ જુએ ને એ પર્યાય છે પેલો જે જીવ છે ને શબ્દ એ પર્યાય છે અને જે અજીવ છે આ અજીવ છે એવો વિકલ્પ ઉઠે છે એ જીવના પરિણામ છે અજીવનો વિકલ્પ ઉઠે છે એ જીવનો પરિણામ છે જીવના પરિણામ છે અજીવના સંગે જે વિકલ્પ ઉઠ્યો એ પોતે અજીવ થઈ ગયો ઠીક છે એમ કોઈ પાપ આશ્રમ સંબંધિતના બંધને એ મોક્ષ થાય છે એ બધા જીવના પરિણામ છે પણ એ જીવ નથી જીવના પરિણામ કહો પણ એને જીવ
કહો
એમાં જીવ સામાન્ય છુપાયેલો છે નાયક પણ પ્રમત અપ્રમત થી રહી પ્રમત અપ્રમત ચૌદ પુરુષાને એમાં નવ તત્વ આવી ગયા નવ તત્વ થી રહી છે આત્મા સહિત હોવા છતાં રહી છે સહિત હોવા છતાં વ્યવહાર નીતિ જોવામાં આવે તો પરિણામ થી સહિત ઉત્પાદેથી સહિત છે પણ નિશ્ચય નીતિ જોવામાં આવે તો ઉત્પાદેથી રહી તેવું ધ્રુવ તત્વ પરમાત્મા એનું ધ્યાન કરતા તીર્થંકર ચરમ શરીરી તીર્થંકરે પણ ધ્રુવ ધ્યાન કર્યું છે ઉત્પાદેયનું ધ્યાન નથી કર્યું ઉત્પાદે ધ્રુવોત્તમ સતનું ધ્યાન નથી કર્યું ઉત્પાદય ધ્રુવોત્તમ સત ઇજ્ઞેય છે ધ્યેય નથી ઉત્પાદય હેયરૂપ નહીં છે ઉત્પાદય ધ્રુવોત્તમ સત એ માત્ર જ નહીં છે હેયરૂપ નહીં નથી ને ઉપાદેયરૂપ પણ
નહીં
માત્ર જ નહીં અને એમાં રહેલો ધ્રુવાત્મા એક જ ઉપાદેય છે એકને ઉપાધિ કરતા બીજાની ઉપેક્ષા થઈ જાય લક્ષ છૂટી જાય છે પર્યાયનું તો પર્યાયને ઉપેક્ષા કરી લક્ષ છૂટ્યું એનું નામ હે આશ્રય છૂટ્યો એનું નામ હે પર્યાય નથી છૂટતી પર્યાયનું લક્ષ છૂટી જાય છે પર્યાય છૂટે કોઈ નહીં પર્યાય એક પર્યાય જાય ને બીજી પર્યાય ઉભી થાય મિથ્યા તો જાય તો સમય કૃષ્ણ આવ્યું પર્યાય ક્યાં જાય પર્યાય પલટે છે દ્રવ્યના લક્ષ્ય પર્યાય પલટે છે એ પણ વ્યવહારનું કથન છે આત્માને આશ્રય સમ્યક દર્શન થાય એ પણ વ્યવહારનું કથન છે જો આ એક વિષય કુદરતી આજે જે મેં 146 પાના ઉપર આવ્યું છે પર્યાય છે પર્યાય જાણવી તો જોઈએ મિથ્યા તો પુષ્ટ કરે છે એક વિષય આવ્યો હતો એક સૂચન આ એક વિષય બીજો આવ્યો આજે બકુલભાઈ આ ઓમાં લખવાનું છે યાદ કરજો
જી ભાઈ
બે પોઈન્ટ એક બારમો પહેલો ભાગ બારમું પાનું લખી લો પહેલો ભાગ બારમા પાનામાંથી એક પારો લખવાનો છે અને એક 146 પાનામાંથી થોડી લીટીઓ 5-6 લીટી લખવાનું પહેલો ભાગ બારમું પાનું એનો ગુરુદેવના શબ્દ વાક્ય છે ભાઈ કરુણા ભાઈ ઝીણી વાત છે સૂક્ષ્મ વાત છે એટલે કે સમજવા જેવી ઝીણી વાત છે એટલે સૂક્ષ્મ વાત છે એટલે સમજવા જેવી છે અને થોડો વાત સમજાય તો સમજાય તો ક્ષમ્ય છે જા શું કહ્યું સમ્ય છે પણ જે હું કહું છું જેની વાત એ સમજવા જેવી છે કે જે આ સુધી તે જાણી
એની વાત છે એટલે સમજવા જેવી
એટલે સમજવા જેવી વાત છે એટલે નહીં સમજાય એમ નહીં સમજવા જેવી છે માટે જેની છે થોડું વાત સમજાય તો સમજાય કઈ વાત નથી મેરુ પર્વત કેવડો છે કેટલા જોજો ઊંચો નીચો એ કાંઈ નહીં સમજાય તો સમજાય તો કાંઈ વાત કઈ વાત ગંગા નદી ને સિંધુ નદી ક્યાંથી નીકળીને શું એ 700 નદીઓ જો એ કાંઈ જમુદી કેવડો છે એ કાંઈ બાબાજી ક્ષેત્રમાં કેટલા તીર્થંકર થાય ઉત્કૃષ્ટ જગન ની કાંઈ કોણ કથન છે પણ આત્માની વાત સૂક્ષ્મ છે, ઝીણી છે, પણ સમજવા જેવી છે. ઝીણી સૂક્ષ્મ નો અર્થ સમજવા જેવી છે. આ વાત તો સૂક્ષ્મ છે, આ મારા માટે નહીં, રેવા દેજે. આ તારા માટે જ અમે કહી છીએ એમ કે છે, તને જ કહીએ છીએ અને તને જ સમજાવશે. સમજાશે, અમને વિશ્વાસ છે કે તને સમજાશે, માટે તો અમે કહીએ છીએ. અમથી મહેનત નથી કરતા, નહીં સમજાય અમે બકવાદ કરીએ છીએ એમ નથી. તને સમજાશે, તું ભગવાન આત્મા છો. ભાઈ આ તો પુરુષ પાયકો છે કોઈ, જે હૃદયથી અહીંયા અપનાવશે એનું કામ. એક લંડનથી બેન આવ્યા હતા, શરણ બેગોલા કપલ હતા, વિનોદભાઈ ને એને વાઈફ, વિનોદભાઈ વિનુભાઈ એના ધર્મપતિ બે આવ્યા હતા. તમે હતા કે નહીં? ત્યારે વાત નીકળતા 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 એ બેન કહે છે, આ ગુરુદેવ જે પાયકા છે, એ ગુરુદેવ ઉપર અનન્ય જે શ્રદ્ધા રાખશે એનો મોક્ષ થઈ જશે. આત્મા ઉપર શ્રદ્ધા આવે તો મોક્ષ થાય જ, એ તો પ્રશ્ન નથી. પણ જે આ પુરુષે શુદ્ધાત્માની વાત બતાવી છે એ પરમ સત્ય છે, એમ શ્રદ્ધે એનું કામ થઈ જશે. બોલો. લંડનમાં રહેલા અનન્ય શ્રદ્ધાંત, દૂર રહેલા અનન્ય શ્રદ્ધાંત, બાકી તો સમજવા જેવા. ભાઈ ઝીણી વાત છે, ભાઈ ઝીણી વાત છે. નિયમસારની બીજી કથામાં ટીકામાં કહ્યું છે કે ભગવાન આત્માની સમ્યક દર્શનની પર્યાય, મીઠાભાઈ સમ્યક દર્શનની પર્યાય સ્વદ્રવ્યને આશ્રય ઉત્પન્ન થાય છે. સ્વદ્રવ્યને શુદ્ધાત્માને આશ્રય ઉત્પન્ન થાય છે, તેને વ્યવહારની અપેક્ષા નથી. નિયમ સાર કહ્યો ને, સાર શબ્દ યોજેલ છે એમાં વ્યવહાર રત્નોત્રીના કારણે નિશ્ચિત પ્રગટ થતું નથી, નિરપેક્ષ છે, દ્રવ્યને આશ્રય થાય છે, વ્યવહાર રત્નોત્રીના કારણે થતી નથી. હજી તો આવા લાકડા કસાયની મનતા ને આટલી પાત્રતા જોઈને આટલું આમ કરવું નહીં, આટલું આમ કરવું થોડું નહીં કહું છું. અહીં ઝીણી વાત ચાલે છે એ છે, નિરપેક્ષપણે સ્વના આશ્રય થાય છે, એટલે કે પરનો આશ્રય એમાં નથી, વ્યવહાર રત્નોત્રયનું અવલંબન નથી. વ્યવહાર રત્નોત્રયના પરિણામ છે તો નિશ્ચય રત્નતા થાય છે એમ છે નહીં. નવ તત્વોનું સિદ્ધાંત છે ત્યારે સમ્યક દર્શન થાય છે એમ નહીં. નવ તત્વોનું સિદ્ધાંત રાગ છે, દેવગુરુ સિદ્ધાંતનું પણ રાગ છે. એ તત્વોનું સિદ્ધાંત રાગ છે, વ્યવહાર શ્રદ્ધા ક્યાં છે? શ્રદ્ધા તો એક જ પ્રકાર નિશ્ચય શ્રદ્ધા છે. વ્યવહાર શ્રદ્ધા ઓલે રાગ કયો? ચારિત્ર દોષ તે સંબંધીનું શ્રદ્ધાંત સંબંધીનું રાગ. અહીંયા કે નિરપેક્ષપણે સ્વના આશ્રય થાય છે. સમ્યક દર્શનની પર્યાયને વસ્તુ જે ઉપાધિ છે એનો આશ્રય છે એમ કેવું, એ તો એની તરફ પર્યાય ઢળી છે એ અપેક્ષા એ કહેવામાં. હા હા હા, જો અંદર લઈ જાય પાછા, આત્માને આશ્રય થાય છે એમ કહ્યું. હવે ભાઈ ઘીની વાત છે જરા, ઘીની તો વાત શરૂ કરી છે, તો આત્માને આશ્રય થાય છે એ તો હકીકત છે, ઠીક છે. અહીંયા પૂર્ણ વિરામ નથી, થાય છે આત્માને આશ્રય પણ એવો એકાંત પર્યાયનો સ્વકાવ છે. ત્યારે જો આમાં ખુલાસો કરે છે, પોતે જ ખુલાસો. સમ્યક દર્શનની પર્યાયને વસ્તુ જે ઉપાધિ છે એનો આશ્રય છે એમ કેવું, એ તો તેની તરફ પર્યાય ઢળી છે એ અપેક્ષા એ કહેવામાં આવે છે. નહીતર તો એ સમ્યક દર્શનની પર્યાયના ષટકારકના પરિણમનમાં પરની તો અપેક્ષા નથી, વ્યવહારત્ન તરીકે દેવગુરુ શાસ્ત્ર એની તો અપેક્ષા નથી, પણ દ્રવ્ય ગુણની પણ અપેક્ષા નથી. સ્વદ્રવ્યને આશ્રય થાય અને સ્વદ્રવ્યને આશ્રયની અપેક્ષા વિના થાય. સ્વદ્રવ્યને આશ્રય થાય અને સ્વદ્રવ્યને આશ્રય વિના સત હેતુ પોતે થઈ જાય. હા એમ જ છે, સાપેક્ષમાંથી નિશ્ચય કાઢ. સ્વદ્રવ્યને આશ્રય સમય દર્શન થાય એ સાપેક્ષ સતન છે, એમાંથી નિર્ભેદ કાઢી લે. એ કથન પદ્ધતિ છે. આ તમારે આશ્રય સામે દર્શન થાય એ કથન પદ્ધતિ, સાપેક્ષ કથન પદ્ધતિ છે. સાપેક્ષ કથન પદ્ધતિને સર્વથા સત્યાર્થ માને તો પર્યાય સત રહેતી નથી, પરાધીન થઈ જાય. સત એને આધારે સ્વયં થઈ જાય, બે સતના ખૂન થઈ જાય, એક સત રહેતું નથી. ભાઈ ઝીણી વાત છે, હો ભાઈ ઝીણી વાત છે. આત્માને આશ્રય સમય દર્શન થાય એ વાત તો સાચી છે, પણ એ વાત સાચી છે પણ નિરપેક્ષ કથન છે કે સાપેક્ષ, એટલું જરા વિચાર થોડુંક એટલું એને ખોટું ઠરાવવું નથી. ઘરને આશ્રય સમય દર્શન થાય એ મારો કહેવાનો આશય નથી, સ્વને આશ્રય થાય એ વાત સાચી છે, પણ અહીંયા પૂર્ણ વિરામ નથી, અલ્પ વિરામ છે. સમ્યક દર્શનની પર્યાયના ષટકારકના પ્રણમનમાં પરની તો અપેક્ષા નથી, પણ દ્રવ્ય ગુણની પણ અપેક્ષા નથી. એક સમયની વિકારી પર્યાય, હવે વિકારી પર્યાયનો વારો લીધો, શુદ્ધ પર્યાયની વાત કહી દીધી નિર્મળની, હવે રાગની વાત કરે છે. કે રાગ તો કર્મના સંગે જ થાય, કર્મના આશ્રય થાય, કર્મના આશ્રય વિના રાગ થાય તો સ્વભાવ થઈ જાય. સાંભળ સાંભળ ભાઈ, વાત પ્રભુ ઝીણી છે જરા, સમજી ગયા. એક સમયની વિકારી પર્યાય પણ, વિકારી પર્યાય પણ પોતાના ષટકારકથી પ્રણમીને વિકાર રૂપે થાય છે, તેને પણ દ્રવ્ય કે ગુણના કારણની અપેક્ષા નથી, કરતાની તો અપેક્ષા નથી, પણ કારણ પણ ન થાય. રાગ, રાગનું કારણ આત્મા ન થાય, કરતા તો નહીં પણ કારણ પણ નહીં. કારણ એનો અર્થ નિમિત્ત કારણ, કરતાનો અર્થ ઉપાદાન. ત્રિકાળી ઉપાદાન રાગનું કરતા નથી, અને ત્રિકાળી ઉપાદાન શુદ્ધ તે રાગનું નિમિત્ત કારણ પણ. દ્રવ્ય કે ગુણના કારણની અપેક્ષા નથી, કારણ કે દ્રવ્ય ગુણમાં વિકાર છે જ નહીં. વિકારી પર્યાયને પરકારકોની પણ અપેક્ષા નથી, દર્શનોના ઉદયથી મિથ્યા તો થતો નથી. અને મિથ્યા તો થાય ત્યારે દર્શન મોહનું જ લક્ષ હોય ને.
સાપેક્ષ સરસ ન્યાય કીધું કે સાપેક્ષ કથનનું વાચ્ય નિરપેક્ષ છે,
નિરપેક્ષ કાર્યમાંથી એ કથન પદ્ધતિ છે. સાપેક્ષની વ્યવહાર નીતિ સમજાવવામાં આવે છે, એ વ્યવહાર નીતિ સમજાવવામાં આવે છે, એને હું સત્યાર્થે જ માની લઈશ તો નિશ્ચય નિરપેક્ષ હાથમાં નહીં આવે. સાપેક્ષમાંથી પણ નિશ્ચય કાઢ, એ જ્ઞાની થઈ ગયા પૂર્વે મને કહ્યું હતું, મને કે વ્યવહારમાંથી નિશ્ચય કાઢજે. વ્યવહાર જ્યાં વ્યવહારની વાત આવે ને એમાંથી નિશ્ચય તમારે કાઢવું, એમ એક જ્ઞાની પૂર્વે થઈ ગયા ગુરુદેવના શિષ્ય ભક્ત. અહીંયા શું કે છે, વિકારી પર્યાયને પરકારકોની પણ અપેક્ષા નથી, તે એક સમયની સ્વતંત્ર પર્યાય. જો સત હેતુ સ્વતંત્ર શબ્દ વાપરો, સ્વતંત્ર પોતાથી થાય છે, નૈસર્ગિક છે. રાગ પણ નૈસર્ગિક અને વિકરાગ ભાવ પણ, નિર્મળ પર્યાયો સંવેદન શક્તિઓ પણ આપોઆપ ઉછળે છે. અને નયના વિકલ્પ પણ આપોઆપ ઉત્પન્ન થાય છે. આ બધું આપોઆપ સ્વયં નૈસર્ગિક, એનાથી પરની અપેક્ષા નહીં ને સ્વરી પણ અપેક્ષા નથી. વાત ઝીણી છે પણ તારું કામ થઈ જશે, ગ્રહણ કરીશ તો આનાથી આ ને આનાથી આ હવે. એક સમયની સ્વતંત્ર પર્યાય પોતાના કરતા કર્મની આધી થાય છે, તે પર્યાયનો કરતા પર્યાય પોતે, કર્ણ પણ પોતે, વગેરે છે કારકો પોતે છે. આ પેલા ભાગમાં કહ્યું એટલે ખરેખર પર્યાય સત અને અહેતુ છે, એટલું સિદ્ધ કર્યા પછી સાપેક્ષ લેવું, એટલું કર્યા પછી સાપેક્ષથી પણ સાપેક્ષનું જ્ઞાન કરી લેવું. સાપેક્ષનું જ્ઞાન કરવાની મનાઈ નથી, પણ નિરપેક્ષ નક્કી કર્યા પછી સાપેક્ષમાં જાઓ તમે. સાપેક્ષમાં અટકવા જેવું નથી. નિરપેક્ષ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ સાપેક્ષ દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ પછી સમ્યક દર્શન ગયા પછી સાપેક્ષ એ મિથ્યા દ્રષ્ટિ નથી સાપેક્ષ દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ અને સાપેક્ષનું જ્ઞાન એ તો સાધકનું છે એ તો સાપેક્ષનું જ્ઞાન જુદું સાપેક્ષની દ્રષ્ટિ જુદી સાપેક્ષનું જ્ઞાન તો થાય નિરપેક્ષપૂર્વક સાપેક્ષનું જ્ઞાન થાય ને હયો સાપેક્ષ દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ સાપેક્ષનું જ્ઞાન તે મિથ્યા દ્રષ્ટિ નથી એ તો નિશ્ચય નિરપેક્ષપૂર્વક સાપેક્ષનું જ્ઞાન તો જ્ઞાનીને હોય છે દ્રષ્ટિ જુદી ને જ્ઞાન જુદું દ્રષ્ટિમાં એકતા થાય છે નિરપેક્ષ નયા મિથ્યા એટલે તો સાપેક્ષ ને સર્વથા ઉડાડે છે સાપેક્ષ ને જ્ઞાનના જ્ઞેયમાંથી ઉડાડે છે એટલે મિથ્યા છે અહીંયા જૈન દર્શન જ્ઞાનના જ્ઞેયમાંથી ઉડાડતું નથી સાપેક્ષ જાણવા માટે છે વ્યવહાર જાણેલો પ્રયોજનમાન છે એ તો અન્યમતી થઈ ગયો કામ બહુ થઈ જાય ને કાંસા ક્યાં થાય એને માટે છે આત્માર્થી માટે નહીં દવા બીજા માટે છે સાપેક્ષનું જ્ઞાન તો બરાબર થાય નિરપેક્ષપૂર્વક સાપેક્ષનું જ્ઞાન તો હા આત્મદ્રવ્ય પર્યાયથી સહિત છે કે હા રહી છે કે હા રહી સહિત છે કે હા પછી શું કે પછી બસ બંધ કરો ભલા એ આવી વાત ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રીને મેં કેટલા વર્ષો પહેલા ગૌહટીમાં પૂછી મેં કહ્યું આવી વાત ભૂતાર્થને નવને જાણે તો સમય દર્શન થાય એકને જાણે તો સમય દર્શન થાય એ તો બરાબર છે પણ ફરી નવને જાણે ને એ ભૂતાર્થને આગળ લગાડ્યું એવી કઈ કાથા બીજે છે કે બીજે ક્યાંય નથી આ એક ઠેકાણે સમય થાય હવે શું કામ અહીંયા બીજડા વાગ્યા કે હું નવે તત્વને સાપેક્ષ પણ કહેતો આવીશ હું નવે તત્વને સાપેક્ષ કે ભેદ જ્ઞાનનો અભાવ છે ત્યાં સુધી આત્મા રાગનો કરતા છે એકલો કરતા છે ને એકલો ભોગતા છે હું કહીશ પણ તું ધ્યાન રાખજે અહીંયા બીજડા મેં મૂકી દીધા છે નિરપેક્ષના એ સાપેક્ષને સર્વથા સત્યાર્થ માની તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય નવું તત્વનો વિસ્તાર કરીશ સાપેક્ષથી પણ તું ધ્યાન રાખજે કે નવું તત્વ પર્યાયને ભૂતાર્થને જાણજે તો મારું વ્યવહારનું કથન તને બાધની કરે ન કરી સત્યાર્થ લાગશે તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય આ સમયસારમાં લખ્યું છે એકલો કરે છે ને એકલો ભોગવે છે પ્રવચનસારમાં લખ્યું સંસાર અવસ્થામાં હું એકલો ખરું છું ને એકલો ભોગવું હા વ્યાપ્યાપક સંબંધ છે રાગની સાથે કરષ્ટિકામાં છે વ્યાપ્યાપક રાગની સાથે સાપેક્ષ કથન છે કે નિરપેક્ષ બસ તને મેં ચાવી આપી દીધી વ્યવહારમાંથી નીચે કાઢો પડશે થાય છે કોઈ પ્રશ્ન નથી એને એને થાય અહીં નવના નામ એટલા માટે આપ્યા કે હવે વિસ્તારથી નવ તત્વ કહેવાનું છે ને ત્યાં સુધી બાર ગાથામાં નવના નામ જ ના આપ્યા નવના નામ જ નથી ભાઈ નવના નામ નામકરણ કર્યું એને પણ હવે હું નવતત્વનો વિસ્તાર કરીશ સાપેક્ષથી કરીશ પણ તું નિરપેક્ષથી જાણજે જે વિજ્ઞાનની ગાથા જે દર્શનનો પ્રાણ છે એ નવતત્વને નિરપેક્ષ જાણવા માટે તેમની ગાથા પ્રાણ છે
પાંચ દશા સુધી લાયક નામ નહોતું આવ્યું
એમાં નવ તત્વ અહીં સુધી નું
ટકીદાર બાર ગાથામાં નવના નામ નથી. નામ લેખા ને ત્યાં ચેતાવી દીધા. હું નવ નો વિસ્તાર કરીશ અને સાપેક્ષ થી ઠેક ઠેકાણે વાત કરીશ. સાપેક્ષ થી હા ઠેક ઠેકાણે વાત કરીશ કે ફૂલ નિમિત્ત હોય ત્યારે સ્ફટિક મણી લાલ થઈ જાય છે હું કહીશ. પણ તું જાણજે કે એની પર્યાય બીજી સત હેતુ થવા કાળ છે ત્યારે થાય છે. એને તો નિમિત્ત માત્ર કહેવામાં આવે છે. નિમિત્ત થી લાલ થતું નથી ને સ્ફટિક થી પણ લાલ થતું નથી. રાગ કર્મ ના ઉદય થી પણ ન થાય ને જીવ થી પણ. જીવ થી થાય તો સર્વકાળ થી આ કરે અને કર્મ ના ઉદય થી રાગ થાય તો આત્મા પરાધીન થઈ જાય. તો જેવો જેવો કર્મ ઉદય આવે એવો કસાય થયા કરે છૂટે કે નહીં અને આત્મા થઈ થાય તો થયા જ કરે કસાય એમ છે. નિરપેક્ષ તત્વને તેરમી ગાથામાં નાની પીઢીને કહ્યું કે નવનું હું તને વિસ્તાર કરીશ. સમજી ગયા? પુણ્ય પાપની વાત કરીશ, બધી વાત કરીશ, નવે તત્વની વાત કરવાનું છું. પણ ત્યાં રાજે હું મેં સાપેક્ષ કહ્યું હોય એમાંથી નિરપેક્ષ કાઢજે કે આ વ્યવહાર નહીં. આપે કહ્યું છે મને ખ્યાલ છે, મને તેરમી ગાથા બરાબર મારા ખ્યાલમાંથી યાદ છે, ભૂલો નથી. આ તેરમી ગાથા ભૂલી જાય ને નવ તત્વ ને જાણે સાપેક્ષથી શ્રદ્ધા કરવી મોત થઈ જાય. આપણે હમણાં વાંચ્યું ને એમાં ચોખ્ખું કર્યું ને, નિર્મળ પર્યાય નું કહ્યું ને રાગ નું પણ ચોખ્ખું કહ્યું. બારમું પાનું છે ને કેવું બારમું લખ્યું બોલો બારમું પાનું લખ્યું છે. બારમું પાનું કાઢો વાંચો એમાં છે. આત્મા અકર્તા છે જૈન દર્શનની પરાજય. અકર્તા ક્યારે દ્રષ્ટિમાં આવે કે પર્યાય સત અહેતુ છે ત્યાં. પર્યાયને હું કરું છું તો બે સત્તા ખૂન થયા. અકર્તાને કરતા માનો એ ખૂન થઈ ગયું અને પર્યાયને સત રહેવા દીધી નહીં, બે સત્તા ખૂન થાય.
સ્વતંત્રપણ
ઉડાડી દીધું છટકાર કરી દીધું. પર્યાય સ્વતંત્ર અને એ લક્ષ દ્રવ્યો પર જ જાય. નિર્મળ પર્યાય થાય એનું લક્ષ દ્રવ્યો પર જાય, પર ઉપર લક્ષ હોય જ નહીં. બહુ ચોખ્ખું કરી ગયા, બહુ
ચોખ્ખું
એટલે લગ્નવાળા બેને કહ્યું તને બીજું કઈ ન થાય તો કઈ નહીં. અનિશુદ્ધ એને શ્રદ્ધામાં રાખજે કૃષ્ણ હો, એના પ્રત્યે મચક કરીશ. સમય દર્શક શબ્દ સમય અર્થ સમય જ્ઞાન સમય હોય
હો
ગયા. આ જીવાદી નવ તત્વો ભૂતાર્થ નહીં છે જાણે સમ્યક દર્શન જ જોયું.